तारीख 15/9/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नो भावनगर में प्रवचन पाना नंबर 7 सड़ंग प्रवचन नंबर 28।
મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે, એટલે કે મારું અનંત સુખ મારા સ્વભાવમાં છે, એ સ્વભાવનું ગ્રહણ ઉપયોગ દ્વારા થતું હોવાથી ઉપયોગથી સીધો સ્વભાવ પકડાતો હોવાથી મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે એવી સિદ્ધ ભાષા લીધી છે. એ મારો ઉપયોગ તો સદા હું ધરું છું, એવું જે મારો સ્વભાવ અનંત સુખમય મારો સ્વભાવ એ તો હું સદા ધારણ કરું છું. મારા સ્વભાવને ધારણ કરીને જ સદા હું રહેલો છું એમ કહેવું છું. પરંતુ હું ઉપયોગને ભૂલી અનુપયોગમાં અનાદિથી રત થઈ સુખ સ્થાનક ચેતના ઉપયોગને ભૂલ્યો, તેથી સુખ ક્યાંથી થાય? કે અનંત સુખ મારામાં હોવા છતાં સુખ થયું નથી એનું કારણ સુખનું સ્થાન જે ચેતના છે, સુખનું સ્થાન જે ઉપયોગ છે, સુખનું સ્થાન જે ચેતના સ્વભાવ છે એને તો હું ભૂલ્યો છું. સ્વભાવ સદાય ધારણ કરેલો હોવા છતાં એક ક્ષણ પણ એણે પોતે સ્વભાવની અંતર સાવધાની કરી નથી અને સુખની હયાતીને સુખના અસ્તિત્વને સંભાળ્યું નથી. એટલે હું ઉપયોગને ભૂલીને, એટલે સ્વભાવને ભૂલીને હું અનુપયોગમાં, એટલે રાગાદિ ભાવમાં અથવા જ્ઞાકાર જ્ઞાનમાં અનાદિથી હું એકાગ્ર રહ્યો, રત થયો એટલે હું એકાગ્ર રહ્યો અને એકાગ્ર રહ્યો શું કર્યું? કે જે ચેતના સ્વભાવ સુખનું નિદાન છે એને હું ભૂલ્યો, સુખ છે એને હું ભૂલ્યો અને ભ્રાંતિથી જ્યાં સુખ નથી ત્યાં સુખ માનીને રત રહ્યો એમ છે. જે અનુપયોગમાં રહ્યો તો અનુપયોગમાં પણ એને સુખ માનીને રહ્યો છે એમને એમ રહ્યો
સુખ માનવાની ભૂલ છે.
ભાષા એવી દીધી છે કે જળમાં રત રહ્યો એમ ન લીધું, હું જળમાં રત રહ્યો એમ ન લીધું પણ હું અનુપયોગમાં રત રહ્યો.
બરોબર,
જળમાં ઉપયોગ નથી તો અનુપયોગમાં રહ્યો. રાગમાં રત રહ્યો એમ કહેવાને બદલે અનુપયોગમાં રત રહ્યો. અથવા જે જ્ઞાકાર જ્ઞાન છે એમાં હું રત રહ્યો. આ ત્રણે એક સાથે બને છે. વિમુખ સ્વભાવથી વિમુખ દશામાં આ ત્રણે સાથે બને છે. જ્ઞાકાર જ્ઞાન કે જે જ્ઞેયલુબ્ધ જ્ઞાન છે એ જ્ઞેયમાં, રાગમાં અને જ્ઞાકારમાં પોતે એકાકાર રહે છે અને પોતાના અનંત સુખ સ્થાનને ભૂલ્યો છે, તેથી સુખ થયું નથી. સુખ નહીં થવાનું કારણ આ છે. કલ્પિત સુખને સાચું માની માનીને અનેક વાર એને એ સુખ પ્રાપ્તિના હર્ષને ભોગવ્યા છે, તો પણ એને કદી સુખ થયું
નથી,
સુખ થયું જ નથી. પણ એને પોતાને સુખના સ્વરૂપની ખબર નહીં હોવાથી એને દુઃખને સુખ માન્યું છે, હતું દુઃખ એને સુખ માન્યું છે. આ દશા થઈ છે.
અનુપયોગ કહીને જ્યાં ઉપયોગ છે ત્યાં જ રહેશે.
અનુપયોગ એટલે જ્યાં સ્વભાવ નથી,
સ્વભાવ
ત્યાં જ્ઞાન નથી, ત્યાં સ્વભાવ નથી, ત્યાં આત્મા નથી. એમ કેવું છે, ઉપયોગનો અર્થ અહીંયા બધે સ્વભાવ થાય છે. પણ શૈલી એવી છે, એવી શૈલી કરી છે, અનુભવ પ્રધાન શૈલી છે, એટલે ઉપયોગથી વાત લીધી છે. હવે મેં ઉપયોગ પ્રકાશને સાક્ષાત યોગ્ય સ્થાન રૂપ કર્યો. સુખ સ્થાન જે છે એ યોગ્ય સ્થાન છે. અયોગ્ય સ્થાન કહો, કસ્થાન કહો, બે એક જ છે. અયોગ્ય સ્થાન કહો, એના બદલે યોગ્ય સ્થાન રૂપ કર્યો. એટલે મારા સ્વભાવમાં, મારા સ્વરૂપમાં મેં ઉપયોગને સ્થિર કર્યો એમ કેવું છે. એકલો ઉપયોગ નહીં લેતા અહીંયા, ઉપયોગ એટલે જ્ઞાનનો વેપાર. ઉપયોગ પ્રકાશને એમ લીધું છે, ઉપયોગ પ્રકાશ શબ્દ લીધો છે, એટલે પ્રકાશની અંદર વેદન લેવું છે. પ્રકાશમય સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, વિશદ નિર્મળ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, ઉપયોગ પ્રકાશ. ઉપયોગમાં જે નિજનું, નિજમાં નિજનું વેદન છે, એને મેં સાક્ષાત પ્રત્યક્ષપણે યોગ્ય સ્થાન રૂપ કર્યો. હવે એને અસ્થાનમાં જ્ઞાનના વેપારને નહીં લઈ જતા મેં મારા વેદનમાં, મારા સ્વરૂપમાં, મારા સ્વભાવમાં ઉપયોગને સ્થિર કર્યો એ યોગ્ય સ્થાન છે. ત્યાં ઉપયોગ પર્યાય છે, કેમ કે ઉપયોગને કર્યો એમ કીધું એટલે ત્યાં પર્યાય છે. ભાષા બહુ ભાવવાહી છે, અનુભવની ભાવવાહી ભાષા છે. એટલે સીધું સમજાય એવો વિષય છે. ઉપયોગથી જે વાત લે છે, ઉપયોગમય સ્વભાવ છે. જેવો જ્ઞાનનો ઉપયોગ છે સ્વભાવ, એવો જ્ઞાન ઉપયોગમય સ્વભાવ છે, ઉપયોગ સ્વરૂપ જ સ્વભાવ છે એમ કેમ છે. એટલે એ ઉપયોગને હું સદા ધારું છું. આમ જોયું તો સંક્ષણના જ્ઞાનના વેપારને સદા ધારણ તો કરે જ છે, ઉપયોગને તો સદા ધારણ કરે જ છે, જે જ્ઞાનનો વેપાર છે એને પણ. પણ અહીંયા સુખ સ્થાન ચેતના અથવા જેમાં અનંત સુખ છે એવો જે મારો ઉપયોગ એમ લેવું છે. એટલે ઉપયોગ એટલે અહીંયા ઉપયોગમય સ્વભાવ, ઉપયોગ સ્વરૂપ સ્વભાવ એમ લેવું છે. હવે મેં ઉપયોગને, ઉપયોગ પ્રકાશને સાક્ષાત યોગ્ય સ્થાન રૂપ કર્યો, અથવા મારો જે સ્વભાવ છે એમાં મેં મારાપણું સ્થાપ્યું, ત્યારે એનું સ્થાન બરાબર સ્થાપ્યું. જેમ ભગવાનને, પ્રતિમાને આપણે વેદી ઉપર બિરાજમાન કરીએ છીએ, અને એ એમનું યોગ્ય સ્થાન છે. ગમે ત્યાં ભગવાનને બિરાજમાન કરાય, જ્યાં ભગવાનની વેદી હોય ત્યાં ભગવાનને બિરાજમાન કરાય. એમ અહીંયા ઉપયોગ જે સ્વભાવ પોતાનો ભગવાન આત્મા છે એને યોગ્ય સ્થાન રૂપ કર્યો. એમાં તો ઘણો ભાવ આવે છે. યોગ્ય સ્થાન રૂપ કર્યો એટલે જેટલો મહિમા આપીને એનું સ્થાન નિશ્ચિત કરવું જોઈએ એટલો મહિમા આપીને એનું સ્થાન મેં સુનિશ્ચિત કર્યું એ એમનું યોગ્ય સ્થાન છે. મહિમાપૂર્વક વિધિ શુદ્ધિ કરવામાં આવે છે એ બધી મહિમાના પ્રકાર છે, ભક્તિનો પ્રકાર છે. એટલે એનો જે પ્રકાર છે એના મહિમાનો પ્રકાર છે ને બધોનો. તો અહીંયા પણ અનંત મહિમા ધારી પોતાનું ભગવાન આત્મા એને મહિમા સહિત લક્ષમાં લીધો ત્યારે એને યોગ્ય સ્થાન રૂપ કર્યો, ત્યારે ઉપયોગ પ્રકાશને યોગ્ય સ્થાન રૂપ કર્યો, સાક્ષાત યોગ્ય સ્થાન રૂપ કર્યો. શું કર્યું અનાદિકાળ થી અવેલી છે સાથે કે હું નર એવી માન્યતા આ જળરૂપ મનુષ્ય શરીરમાં તો ન થાય એ માન્યતા મારા ઉપયોગથી થઈ છે. તો એવી માન્યતાનો કરનાર મારો ઉપયોગ અશુદ્ધ સ્વાંગ સજી ધરી બેઠો છે. જેવી રીતે કોઈ એક નટ બળદનો સ્વાંગ ધરીને લાવ્યો છે,
બરોબર
મનુષ્ય હોય ને બળદનું મોરું પહેરે અને શિંગડા ફેરવે ચારે કોઈ હું બળદ થઈ ગયો એમ માનીને બધી ચેષ્ટા કરે કે જાણે બળદ જ દેખાય, એ પોતે પણ ભાવમાં એવી જ એવો જ ભાવ આવિર્ભાવ કરે કે હું બળદ છું, એવી રીતે હું બધાને દેખાડું હું બળદ છું હું બળદ છું. તો એ જાણે સાક્ષાત પોતાના મનુષ્યપણાને કોઈ ભૂલી જાય એમ આ આત્મા હું નર એટલે હું મનુષ્ય એવી માન્યતા આ જળ રૂપ મનુષ્ય શરીરમાં કરી છે જે કરવી ન જોઈએ એવી તો ન થાય એમ કે એ આપણાથી ન થાય એ તો અકાર્ય છે એ આપણાથી ન થાય. અત્યારે ધર્મના ઉપદેશકો માનવ સ્વભાવ ઉપર મનુષ્યની ફરજ અને માનવ ધર્મ ઉપર માનવ ધર્મ ઉપર વ્યાખ્યાન આપે કે આ મંદિરનો ધર્મ પછી છે શું માળા ફેરવવાની ને પૂજા કરવાની વાત પછી છે એને એને ધર્મ માન્યો છે એ ધર્મ નથી કાંઈ પણ પહેલો માનવ ધર્મ છે એમ કે છે શું અને શ્રોતાઓ તાળીઓ પાડે કે વાહ શું મહારાજ માનવ ધર્મ ઉપર વાત કરે છે. બીજા બધા મારા તો અત્યાર સુધી ઉપવાસ કરો અને પ્રતિક્રમણ કરો અને પૂજા કરો અને દયા કરો અને દાન કરો આ માનવ ધર્મ ઉપર ઘણું અહીંયા કહે છે કે મનુષ્ય શરીરમાં હું માનવ હું નર હું માનવ આ બહુ મોટી ભૂલ છે, બહુ મોટી ભૂલ છે. ધર્મ તો નથી પણ ગ્રહિત મિથ્યાત્વ રૂપ મોટો અધર્મ છે. ધર્મ તો નથી પણ મોટો અધર્મ છે એ સારું બહુ લાગે છે. માણસ માણસને મદદ કરે ત્યારે એને બહુ સારું લાગે આ કરવું જોઈએ આ પહેલું આ કરવા જેવું છે એમ નહીં થાય. જીવતા ભગવાનને જોવે તો સારું છે પણ જીવતા માણસને જોવે
છે ભગવાન
ભગવાન ક્યાં લાચાર છે માણસ લાચાર છે. લાચારી તો માણસને છે મનુષ્ય થતા ભગવાન જ્યાં એને નજરમાં જણાય તો એને લાચારી ક્યાં છે એને લાચારી પણ લોક દ્રષ્ટિ છે ને લોકોની નજરમાં કેમ વધુ ને વધુ સારા દેખાવું આવી એક જે લોક દ્રષ્ટિ છે એ અનાદિથી જીવને લોક સંજ્ઞા રૂપે છે. લોક સંજ્ઞા એ લોકાગ્રહ જવાતું નથી એટલે કે એને ક્યારે સિદ્ધપદની સાધના હોઈ શકે કે થઈ શકે
નહીં.
અને શ્રીમદજી એ લોક સંજ્ઞા રૂપ લોક દ્રષ્ટિને હળાહળ ઝેર કહ્યું છે, કાતિલ ઝેર કહ્યું છે. આત્માને બહુ પોતાના સ્વભાવથી વિમુખ કરે છે. વૃદ્ધ કરી દે છે. મોટા ભાગના સદાચરણ પાળનારા જીવોની આ દ્રષ્ટિ હોય છે. સદાચરણ પાળે છે ને, લોકો વખાણ, એમનો વ્યવહાર, એમનું જીવન કેટલું શુદ્ધ છે, કેટલો સદાચાર પાળે છે, એને એક જ હોય લોક દ્રષ્ટિ. લોકો મને આવો જોવે છે ને, માટે મારે તો આમ જ રહેવું યોગ્ય છે. દ્રવલિંગી મુનિ થઈને એને એવું કર્યું છે, હું જૈન મુનિ, જૈન નો સાધુ હોવાથી મારે અહિંસા સત્ય બરાબર પાળવાની, પંચમહાવ્રતા. જૈન સાધુ હોવાથી મારે ઉપસર્ગ પરિસરને સહન કરવા અને કાંઈ પણ એ ઉપસર્ગ પરિસરને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારના રાગદ્વેષ ન કરવા, કેમ કે હું જૈન સાધુ છું, મને જૈન સાધુ તરીકે લોકો જાણે છે. આ લોક દ્રષ્ટિ થઈ ગઈ આખી. તીવ્ર માન કસાય છે, પણ કસાયની મંદતા એવી દેખાય ઉત્સર્ગ પરિસર સહન કરે ત્યારે, ત્યારે એને તીવ્ર કસાય છે એવું પણ એને સમજે કે આને તીવ્ર કસાય, ઘણો તીવ્ર કસાય છે. અનંતાનો મંદિર ચાલુ છે, માનનો તીવ્ર કસાય છે, ત્યાં લોક દ્રષ્ટિમાં માનનો
તીવ્ર કસાય,
તીવ્ર કસાય છે. હું નર એવી માન્યતા આ જળરૂપ મનુષ્ય શરીરમાં તો ન થાય. આ મનુષ્ય શરીરના સંયોગથી હું મનુષ્ય છું, હું પુરુષ છું એવી માન્યતા કરવા યોગ્ય નથી. એ માન્યતા આત્માના સ્વરૂપને છોડીને જીવ કરે છે અને દુઃખી થાય છે. સ્વરૂપમાં હું મનુષ્ય છું એ વાત રહેતી નથી. દ્રવ્ય મનુષ્ય તો નથી, પણ ભાવ મનુષ્ય, મનુષ્યની યોગ્યતા, એ પણ ખરેખર સ્વભાવ નથી, એ પણ આત્મા નથી. ગ્રહસ્થી એ નથી અને મુનિ એ નથી, ત્યાગી એ નથી. આત્મા ગ્રહસ્થી નથી અને આત્મા ત્યાગી પણ
નથી.
આત્મા આત્મા છે, ઉપયોગ સદા ઉપયોગ ધારે, જેમાં અનંત સુખ રહ્યું છે એવો હું છું. આમ લેવું એકલો સ્વભાવ, સુખસ્થાનક રૂપ ચેતના સ્વભાવ, સુખનું સ્થાન છે, અનંત સુખનો ભંડાર ભર્યો છે એની અંદર, અસ્થિ છે એની અંદર, અનાદિ અનંત છે. માને તો છે, ન માને તો પણ છે ને, એમ સ્વીકારે તો એ સુખનો અનુભવ થાય ને ન સ્વીકારે તો દુઃખનો અનુભવ થાય, પણ સુખ સ્વભાવ ચાલ્યો જાય નહીં. એ માન્યતા મારા ઉપયોગથી થઈ છે, જો એ પણ એમ જ લીધું છે. એવી ઊંધી માન્યતા પણ મારા અજ્ઞાનથી થઈ છે, અહીંયા ઉપયોગ એટલે અજ્ઞાન. એવી માન્યતા ન થાય, છતાં અનાદિથી એ માન્યતા મારા ઉપયોગથી થઈ છે, મારા અજ્ઞાનથી થઈ છે. અહીંયા ઉપયોગનો અર્થ જ્ઞાન છે, અનુપયોગ જેને કહો, પણ એ જુદા જુદા અર્થ થાય છે. શબ્દ એકનો એક વાપરે છે, પર આશ્રય અથવા મેં હું જ ભૂલેલો છું એમ કહેવું છે. મને કર્મના ઉદયે ભૂલવાડ્યો છે, મને કુગુરુએ ભૂલવાડ્યો છે એમ નથી. કુગુરુનો સંગ તું પોતે રૂચિથી ને પ્રીતિથી કરે જ કરીને ભૂલ્યો છો. કુગુરુએ કાંઈ પરાણે તારા ઉપર કાંઈ ભૂરખી નાખી છે, જાદુ મંતર કર્યું છે ને તને ભ્રમ પમાડી દીધો છે, એવું કાંઈ થઈ શકતું નથી, એવું કરી શકાતું નથી. આવે છે ને સંમોહન વિદ્યા આવે છે, બીજાને મોહમાં નાખી દે, પણ આત્મજાગૃતિ વાળાને કોઈ ન કરી શકે. એ તો જે મોહી હોય એના ઉપર સંમોહન થાય, પણ જેને હું આત્મા છું, જ્ઞાન સ્વભાવી છું, ચૈતન્ય સ્વભાવી છું, એના ઉપર કોઈ વિદ્યા ફિદ્યાનું કામ ના આવે. એ પડી રહે વિદ્યા એનામાં, આને આને કાંઈ એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થજે એવું છે. પ્રયોગ કરે છે એ પણ સ્ટેજ ઉપર 15 માણસ ને બોલાવે એમાંથી 5 ને ઉઠાડી મૂકે છે, ટેસ્ટ કરીને એને ખ્યાલ આવી જાય કે આ જરા ચંચળ છે ને આ આ મારા માં નહીં આવે, કારણ કે તમે નીચે બેસી જાઓ. એટલે એ તો કોઈક સામાન્ય માણસોમાં પણ એની એટલી તારણ. તો એવી માન્યતા કરનારો મારો ઉપયોગ અશુદ્ધ સ્વાંગ સજીને ધરીને, સજીને એટલે ધરીને બેઠો છે. એટલે કે જ્ઞાનમાં એમ જાણ્યું છે એને કે હું મનુષ્ય થયો, ફલાણા દેશનો હું મનુષ્ય છું, ભારતનો મનુષ્ય હોવાથી હું ભારતીય છું. ઠીક, સાચી વાત છે, ખોટી વાત છે? તો મનુષ્ય જ નથી, પછી ફલાણા દેશનો મનુષ્ય ક્યાંથી લાવ્યો? ફલાણા કુળનો હું છું. ઠીક, હું જૈન કુળનો તો ખરો કે નહીં? એ વાત ખોટી. મૂળ દિગંબર છું, તારી વાત ખોટી છે. તું ભ્રમણા એ કરીને ભૂલ્યો છો, કુળ ફૂલ તારે કોઈ નથી. આમ એ તો પરમ શાંતિ નો ઉપાય છે ને, પરમ શાંત માર્ગ છે, માર્ગ જ પરમ શાંત માર્ગ છે, પછી ક્યાં પ્રશ્ન છે? જેવી રીતે કોઈ નટ બળદનો સ્વાંગ ધરીને લાવ્યો છે, પરમા પોતાને ભૂલ્યો છે, પરમા પોતાને જાણ્યો છે, તે પૂછે છે કે હવે હું મનુષ્યનો પર્યાય ક્યારે પામીશ, અથવા હું મનુષ્ય ક્યારે થઈશ? બળદનો મોરું પહેર્યા પછી એવી એને ભ્રમણા થઈ કે હવે હું મનુષ્ય ક્યારે થઈશ? મનુષ્ય છો એનું શું? એમ આત્મા થઈને એમ પૂછે છે કે હું મનુષ્ય થયો છું, હું અજ્ઞાની થયો છું, હું મિથ્યાત્વી થયો છું, હું દુઃખી થયો છું, હવે હું જ્ઞાન વાળો સમ્યક દ્રષ્ટિ અને સુખી ક્યારે છે એમ પૂછે. આવી ભૂલ છે, આ પ્રકારની ભૂલ છે. ભૂલે કેવી હળવી છે એમ કેમ પૂછે કે એક ભાન કરે તો સહજ માત્રમાં પોતે જે છે તે છે એ પોતાની નજરમાં આવે છે, છે એ પોતાની નજરમાં આવે છે, જરાક ભાન કરે ત્યાં, અને નહીતર એને અનંત સંસારમાં રખડવું, એમને દુઃખથી સબળવું એ ચાલુ ને ચાલુ રહે છે. હું મનુષ્ય ક્યારે થઈશ એમ પૂછે છે. તે જૂઠું જ પૂછે છે, એ જૂઠું પૂછે છે. મનુષ્ય ક્યારે થઈશ એ જૂઠું પૂછે છે. મનુષ્ય જ છે, એને મનુષ્ય બનાવવો ક્યાં છે? મનુષ્ય તો છે જ, છતાં એ પોતે પોતાનું ભાન ભૂલ્યો છે એટલે એમ પૂછે છે હું હવે ક્યારે મનુષ્ય થઈશ, આ વ્રત પણ મારું ક્યારે મનુષ્ય. એવું જ આ ભૂતનું છે, ભૂતાવિષ્ટ જીવનું છે. આ ભૂત વળગે છે એમ કહેવાય છે ને, ભૂત ભૂત કાંઈ વળગતું નથી કોઈને, પણ એવા જ વિચારો ઘણા વખતથી મનમાં કરીને એની માનસિક પરિસ્થિતિ એવી થાય છે કે મને ભૂત વળી ગયું છે. એક તો ભય પ્રકૃતિવાળો એ જીવ હોય છે, એની પ્રકૃતિમાં ભયની મુખ્યતા હોય, એ ભયવાન થઈ થઈને એ ભૂત પ્રેતના વિચાર કરતો હોય, એમાં એવા બનાવો સાંભળે કે આને આમ ભૂત વળગ્યું હતું, આવું થયું ત્યારે આને ભૂત વળગ્યું હતું, આવું થયું ત્યારે આને ભૂત વળગ્યું હતું, આવું થયું ત્યારે આને ભૂત વળગ્યું હતું. પછી હું જો મને થાય તો મને વળગે એમ એમ એને આવી જાય. એવું થાય નહીં પણ એવી એવું થયા નહીં એને ક્યાંક કલ્પના થઈ જાય ત્યારે એને એમ થાય છે કે અરે રે મને વળગી ગયું. પછી એ મનુષ્યોચિત વ્યવહાર કરવાને બદલે જેમ ભૂત પોતે થયો હોય એવો બધો એ વ્યવહાર કરવા લાગે છે, ચેષ્ટા કરવા લાગે છે. હવે પૂછે કે હું ક્યારે પાછો અસલ મનુષ્ય થઈ જઈશ, પણ તું છો થવાનો પ્રશ્ન છે. પણ ભૂત વળગ્યા નો દેખાવ કરીને કોઈક એને પ્રયોજન જે કઈ સિદ્ધ કરવું હોય એવું પણ કોઈ ધતિંગ જેને કહે છે. તો એ જે ભૂતના કાઢનારા જે કહેવાય છે એ બધું જાણતા હોય છે, એનો ટેસ્ટ છે, માર છે, એનો ટેસ્ટ છે. જો એને માર વાગે તો સમજી લેવું કે અને ખરેખર ભ્રમણા નથી થઈ પણ ભ્રમણા થઈ એનો આ ઢોંગ કરે છે. એવી એટલા ખાતરે પણ એ મારવાનો એ પ્રયોગ કરે છે કાઢનારા એવું છે. જો એને ખરેખર ભ્રમણા થઈ હોય તો એને ખ્યાલ ન આવે કે મને આટલો બધો માર પડે, આ ધુમાડો દે છે કે નહીં. ત્યારે મરચાનો ધુમાડો દે ને સાકળ થી મારે મરચાનો ધુમાડો દે તો એ સહન સાજો માણસ સહન ન કરી શકે. એને તો એકદમ એવી ઉધરસ ચડે ને હેરાન હેરાન થઈ જાય, ભાઈ સાહેબ મને ભૂત નથી વળગ્યું એમ કરવું પડે. અને જો હાથે ભ્રમણા થઈ હોય તો એને ખ્યાલ ન આવે. એટલે એ બધા એના પ્રયોગ છે, બીજું કઈ નથી. ભ્રમણા થાય તો એને માર નો ખ્યાલ ન આવે. માનસિક નબળાઈ તો સામાન્ય રીતે પુરુષોને એટલી માનસિક નબળાઈ નથી હોતી જેટલી સ્ત્રીઓને હોય છે, એટલે વધારે કે સ્ત્રીઓમાં જોવામાં આવે છે. માનસિક નબળાઈ માંથી એને ભ્રમણા થઈ ગઈ હોય છે કે મને ફલાણું વળગ્યું છે. એમ કે જીવતી ઢીંગડી ને ભંગડી ને વાઘરણ ને આ વળગે છે, તારણ ને આય ને ફલાણી ઢીંગડી ને મકુડિયાર ને આ ને તેને વળગે છે. એ જાતનું વાતો ખૂબ વહેતી હોય ને એ બધું સાંભળે ને સાંભળે એટલે ભ્રમણા થાય છે. શું કરે ઉભા થઈને વ્યા જાય બે ઠેકાણે દેખાય એમ કેમ નહીં કેટલું સાચું છે. ના એટલે માનસિક પ્રકાર વધારે છે, બાકી કોઈ વ્યંતરના પણ એવા પ્રકારો ઉભા થાય છે. વ્યંતરના પ્રકારો પણ ઉભા થાય પણ એમાં કોઈ કોઈને ઓળખતું નથી. કોઈના આત્મામાં કોઈ બીજો આત્મા પ્રવેશ કરે એવી કોઈ શક્યતા હોતી નથી, અશક્ય છે. મિથ્યાત્મ ભૂતળું મોટું છે, મિથ્યાત્મક ભૂતળું કેવું છે એ વિચારવા જેવું છે. જન્મોચ્યારથી જે નામ પાડ્યું ફલાણો એટલે ફલાણો, હું ફલાણો, એમાં તે નામ દીધા વગર પણ જો એને લક્ષમાં રાખીને કોઈ કહે તો એ કે એ મને મને કીધું છે, આ મને સંભળાયું છે, આ મને કહેવામાં આવે છે, આ તો કેટલું એ ઉપાધિ ધારણ કરે છે. એને કાંઈ લેવા કે દેવા ખરેખર, પણ એ ઉપાધિ ધારણ કરે છે કે જાણે એમાં આખે આખો હું આવી જાઉં છું. તો એમ કહે છે કે શિષ્ય ગુરુ પાસે આવે છે અને એમ કહે છે કે મને આત્મા બનાવો, મને
આત્મા
મોક્ષ, મારો મોક્ષ થાય એવું કાંઈ એવું આત્મા મને બનાવો, મને શુદ્ધાત્મા બનાવો. એને એમ કહે છે કે તું છો જ, પણ તું મૂળમાં તો જે તું ઈચ્છે છો, જેની તું માગણી કરે છો, એ તો તું મૂળમાં છો. એ વાત ફેરવી ફેરવીને એને છે
બરોબર.
ફક્ત તને જે ભ્રમ થયો છે એ મટવો જોઈએ, બાકી બીજું કાંઈ નથી. અને ભ્રમ મટવો એ તો એક વાસ્તવિકતાને જોતા ભ્રમનું મટવું સહજ છે, એમાં કોઈ મોટી વાત નથી. કે ભ્રમ કેમ મટાડવો એ કોઈ એવી મોટી વાત નથી. ભૂલ એટલે અહીંયા ભ્રમણા, ભૂલ એટલે અહીંયા મિથ્યાત્મ. કેવી રીતે એ દ્રષ્ટાંત આપ્યું છે, ચિદાનંદ પોતાને ભૂલ્યો છે, કર્મા પોતાને જાણ્યો છે, એવી રીતે આત્મા સ્વરૂપ ચૈતન્ય અને આનંદ સ્વરૂપ જ છે. એમાં બહારથી કાંઈ એની ચેતના લાવવી છે, બહારથી એનો કોઈ આનંદ કે સુખ લાવવો છે કે જ્ઞાન લાવવું છે એ પ્રશ્ન નથી. એ પોતાની શક્તિના પોતે દર્શન કરે, પોતાની શક્તિને નજરમાં લીએ, એટલી વાત છે.
શક્તિ તો છે,
છે શક્તિ લાવવી નથી, પણ એની એની નજર એની પાસે આ તકલીફ છે. કેવી રીતે ચિદાનંદ પોતાને ભૂલ્યો છે, પરમા પોતાને જાણ્યો છે, એના જ્ઞાનમાં જે પરપદાર્થનું પ્રતિબિંબ પડે છે, તો એ જ્ઞાનમાં જે પરપદાર્થ ઝળકો એ પોતે પરમા પોતાને છાપે છે. આ શરીર દેખાણું તો શરીર તે હું, બીજું જે કાંઈ કર્મના ઉદય સંયોગરૂપ દેખાણું એમાં આ મારું, આ મારું, આટલું મારું, આ બધું મારું, આ બધું છે મારે, આ બધું છે આટલું મારે છે બસ, આ એની ભૂલ છે. ક્યાંય નથી એનું અસ્તિત્વ, શરીરમાં ના કોઈ દર્શનમાં એનું અસ્તિત્વ નથી. જો શરીરમાં અસ્તિત્વ હોય તો શરીર નાશ થતા અસ્તિત્વનો નાશ થાય, શરીર છેદાતા ભેદાતા અસ્તિત્વ છેદાય ભેદાય જાય, શરીરના ટુકડા થતા અસ્તિત્વના ટુકડા થાય, પણ એવું તો કાંઈ થતું
નથી.
પરમા પોતાને જાણ્યો છે, પોતે પોતાની ભૂલ મટાડી સદા ઉપયોગ ધારી આનંદરૂપ પોતે સ્વયમેવ જ, પોતે પોતે કેટલી વખત વાપરે છે, પોતે પોતાની ભૂલ મટાડી એમાં બે વખત વાપરે, આનંદરૂપ પોતે સ્વયં, સ્વયં નો અર્થ પોતે જ થાય છે, પોતે સ્વયં એવા જ યત્ન વિના જ બીજો છે. એને બનાવવાનો કોઈ યત્ન કરવાનો પ્રશ્ન નથી, છે એને જોવાની વાત છે, બાકી બનાવવો છે આત્મા એ વાત છે
નહીં.
સ્વયં એટલે પોતે જ, પોતે જ એમ કેમ છે, સ્વયં પોતે પોતે જ, પોતે સ્વયં એવ જ પોતાની મેળે જ એમ કેમ છે, સ્વયં એવ એટલે પોતાની મેળે જ, આપ મેળે જ પોતે પોતારું બનેલો છે, ભલે એને કોઈ ઈશ્વરે બનાવ્યો છે એમ નથી, કે નવો કઈ એને પોતાને બનાવવો છે અને કોઈ રીતથી બનાવવો છે, કોઈ કારણથી બનાવવો છે, કોઈ પ્રક્રિયાથી બનાવવો છે, એ પણ પ્રશ્ન નથી જ. અખંડ પરિપૂર્ણ સ્વરૂપ પોતાનું આત્માનું સદાય છે, છે ને છે, એની હૈયાતી ક્યારેય નથી નથી. બસ એના ઉપર દ્રષ્ટિ દેવાની વાત છે. વસ્તુ નથી એવું કઈ નથી, કે વસ્તુ બનાવવી છે એવું પણ કઈ
નથી.
આમ નિયમસાર માર્ગ આ આત્માને કારણ પરમાત્મા કહ્યો છે. કારણ પરમાત્મા એટલે તું તારું કાર્ય થાય એવા કારણ રૂપે તું સદાય છો. તારું જે આત્માને માનવારૂપ કાર્ય, આત્માને જાણવારૂપ અનુભવવારૂપ કાર્ય, એવા કારણ રૂપે જ તું સદાય છો, એવા સ્વભાવ રૂપે તું સદાય હાજર જ છો. સ્વીકાર કર એટલી જ વાત છે. તને તારા કાર્યમાં તારું કારણ તને દેખાઈ જશે, તારું કાર્ય પણ થશે સ્વીકારતા, સ્વીકાર્યું એ તારું કાર્ય અને તારું કારણ તને સામે દેખાઈ જશે. એમાં તારે કઈ બીજું કરવાનું રહેતું
નથી.
એટલો બધો સ્વભાવ અથવા એટલો બધો આત્મા પોતાના શુદ્ધ કાર્ય માટે, સ્વકાર્ય માટે સાનુકૂળ પદાર્થ છે કે આત્મા પોતાનો ધર્મ ક્યારે કરી શકે, કે બહારમાં એને આજીવિકાની ઉપાધિ ન હોય, નિવૃત્તિ લઈ શકે એમ હોય, અથવા બધા દીકરા છોકરાઓ બધું ઠેકાણે સરખી રીતે હોય, કોઈ ઉપાધિ ન હોય તો બધું ધર્મ થાય, એ વાત ખોટી છે. એમ ન લીધો ને એ વાત
ખોટી છે,
ખોટી છે. એમ ખરેખર થતું
નથી.
એથી વધારે એમ કે છે આ શેરો છે. શેરો શેરામાં ઘી શોધવું પડે. કોઈ એમ કહે કે આ શેરાની અંદર મને ઘી બતાવો ને, મને ઘી દેખાતું નથી. કે ઘી પોતે ઉભરાઈને બહાર આવેલો, જે ઘી થી શેરો શેકાયેલો હતો ત્યારે નહોતું દેખાયું, પણ શેરો બન્યો ત્યારે તો ઉલટાનું ઘી છૂટ્યું એમ કહેવામાં
આવે છે.
શું કે છે એને, જે ઘી જે લોટના રજકણે ઘી પી લીધું હતું એને છોડી દીધું ઘીને. આ તો વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે રસોઈની. એમ આત્મા માટે એમ કહેવાય છે કે આત્માનું જ્ઞાન અને આનંદનો સ્વભાવ લસલસતો છે. આ શીરો ઘીથી લસલસતો હોય ત્યારે એમાં ઘી કઈ જોવું પડે
નહીં,
ઘીને શોધવું પડે, ગોતવું પડે કે આમાં ઘી ક્યાં છે લસલસતા શીરામાં. એમ જ્ઞાન અને આનંદથી લસલસતો આત્મા છે એમ કે છે. હવે એ પણ તને ન દેખાય તો બીજો શું ઉપાય કરી. તને ઘીરામાં આવા લસલસતા શેરામાં તને ઘી ન દેખાય તો અમારે કેવી રીતે તને ઘી બતાડવું? પછી હવે તો બીજું કોઈ અમારી પાસે ઉપાય
નથી.
આવો આત્માને બતાવ્યો છે દિવ્ય ધ્વનિ માં ભગવાને આત્માને. આવો કે તારો સ્વભાવ પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ જ તારો સ્વભાવ, સદાય પ્રસિદ્ધ છે, સદાય પ્રગટ છે, ચેતના પ્રકાશ વડે, ચેતના ગુણ વડે સદાય અનુભવમાં આવતો એવો આત્મા છો. પણ તારી નજર તે એવી પરમાં ચોંટાડી રાખી છે કે તું તને જોવા એક સેકન્ડ પણ એમાંથી છૂટો થતો નથી. અને જે સેકન્ડે તું એમાંથી છૂટો થયો તે સેકન્ડે તારો ભાવ ભ્રમણમાં આવે, પછી નવા જન્મ મરણની વાત રહેતી નથી. શું કહે છે, પોતે પોતાની ભૂલ મટાડીને સદા ઉપયોગ ધારી, આનંદરૂપ સદા જ્ઞાન ધારી, આનંદરૂપ આનંદ સ્વરૂપ
આનંદ સાથે
આનંદ છે, જ્ઞાન ને આનંદ થી લસલસતો છે, એમ કેમ છે આનંદ પણ એવો છે, એટલો બધો આનંદ છે કે આનંદ જેને પર્યાય માત્ર કઈ પર્યાય દ્રવ્યરૂપ થતી નથી, જે સ્વભાવ આનંદ રૂપ છે એ રૂપ કઈ પર્યાય થઈ જતી નથી, પર્યાયત્વ છોડીને ખાલી અવસ્થા સન્મુખ થાય છે તો એને એમ થાય છે કે હું આનંદ વિભોર, આનંદ એને માતો નથી, આટલો બધો એની અંદર આનંદ છે.
પ્રયોજન આનંદ છે
કે જ્યાં સામું જુએ ત્યાં પર્યાયમાં આનંદ 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 છવાઈ જાય છે, એટલો બધો આનંદ છે. આનંદ પણ એટલો છે, જ્ઞાન પણ એટલું છે, એવા સ્વભાવ છે, એકનો સ્વભાવ નો પિંડ તે આત્મા છે. કોઈ પણ જાતના બીજા પ્રયત્ન વિના પોતાની મેળે સહજ જ એવો છે, સહજ જ બન્યો છે, તેથી નિજને નિહાળવાનું જ કાર્ય છે. આટલું જ પૂરતું છે, નિહાળવા પૂરતું જ કામ તો છે, નીચે અર્થ કર્યો છે કાંસમાં કે સદા ઉપયોગ ધારી આનંદ રૂપ સ્વયમેવ પોતે છે, પોતાનું કામ તો પોતે આવો છે, એને નિહાળવા પૂરતું જ છે. બસ એને નિહાળ્યો એટલે એ કામ પૂરું એનું થઈ ગયું. જાણે સમીપ દર્શનનો સત્શાસ્ત્રોમાં અત્યંત મહિમા કર્યો એનું કારણ એ છે કે એણે અનાદિથી પોતાનો જેવો આત્મા છે એને નિહાળી લીધો, દ્રષ્ટિમાં લઈ લીધો.
બરોબર,
એટલે એ એટલું જ કામ હતું, કામ પૂરતું જાણે થઈ ગયું. હજી મોક્ષ તો થયો નથી ને, હજી તો સંસારી છે. ચાર ગતિમાં જ્યાં હોય ત્યાં, સાતમી નારકીય હોય તો કહે છે કે એને તો કામ કરી દીધું, એનું કામ થઈ ગયું છે એમ કહેવામાં આવે છે. સમ્યક દર્શન થયું એટલે એનું કામ થઈ ગયું એમ કહી દીધું. હજી તો મોક્ષ થવો બાકી છે, અર્યંત દશામાં અબજો વર્ષ જાય પછી મોક્ષ થાય. મંદ ભગવાન
ભગવાન
એ બધા વરસ કાંઈ નથી, એ તો ખરેખર એ રૂપ થઈ ગયા છે. પછી શરીરનો સંયોગ રહ્યો તો ભલે, ન રહ્યો તો ભલે, જેને એની સાથે તો આખું જગત પડ્યું છે. જગત છે કે નહીં આખું, એમાં આત્માને શું છે? આખી દુનિયા પડી છે એમાં આ આત્માને શું છે? એમ શરીર સંયોગમાં પડ્યું છે એમાં આત્માને શું છે? કાંઈ નહીં, એ તો પોતે આત્મામય થઈને રહ્યા છે. આ દ્રષ્ટિ આવું કામ કરે છે કે હું મારા સ્વરૂપમય છું, મારા સ્વરૂપને ક્યારે કાંઈ બનાવવું કરવું નથી. અરે મોક્ષ પણ મારા સ્વરૂપમાં લાવવાનો કે કરવાનો બાકી રહ્યો છે, એવું મારું સ્વરૂપ નથી, એવું સ્વરૂપની દ્રષ્ટિ જુએ છે ત્યારે અવસ્થામાં આપોઆપ કાળાંતરે મોક્ષ થઈ જાય છે એનું જ્ઞાન એને રહે છે.
બરોબર,
એનું વજન ક્યાં રહેતું?
એ
વજન તો એને જે જોઈ લીધું એના ઉપર છે.
યત્ન વિના શબ્દ વાયતો છે
જરા, કેમ કે જે સ્વરૂપ છે એ સ્વરૂપને કોઈ યત્ન દ્વારા ત્યાં એનું અસ્તિત્વ છે? તારા અસ્તિત્વ માટે તે શું યત્ન કર્યો છે? તારું હોવા પણ જે અનાદિ આનંદ છે એમાં નવો યત્ન શું? યત્ન વિના તો બનો બનાવેલો છો, નવું કઈ કરવાનું સ્વરૂપમાં નથી. અને જે કોઈ મૂળ સ્વરૂપમાં કાંઈ કરવા પણ માને છે એનું નામ ભ્રમ છે, એનું નામ મિથ્યા છે. સ્વરૂપને જોયા પછી એ સ્વરૂપમાં મોક્ષ ઉપજવાની ઉપજાવવાની ભ્રમણા નથી રહેતી. મોક્ષ ઉપજાવવો એ ભ્રમણા સ્વરૂપને વિશે નથી, કેમ કે એ તો પોતે અબધ સ્પષ્ટ જ છે, નહીં બંધાયેલો ને નહીં સ્પર્શાયેલો છે. એના જેવો છે એવો છે, એમાં યત્ન શું બીજો? એના માટે શું યત્ન છે? કાંઈ નથી. પુરુષાર્થ તો અવસ્થામાં છે, પુરુષાર્થ તો અવસ્થામાં છે, પણ સ્વરૂપને બનાવવા માટે ક્યાં પુરુષાર્થ છે? સમ્યક દર્શન માટે પુરુષાર્થ લીધો,
બરોબર,
પણ સ્વરૂપ માટે પુરુષાર્થ છે? જે આત્મા પોતે ઉપયોગ ધારી એટલે જ્ઞાન સ્વભાવ ધારી આનંદ સ્વરૂપે પોતે એને બનાવવાનો છે કોઈ પ્રયત્ન? એમાં આનંદ લાવવો છે, એમાં આનંદ ઉપજાવવો છે, એમાં આનંદ વધારવો છે, એ તો છે. એમાં તો કઈ યત્ન કરીને કરવાનો રહેતું
નથી,
ફક્ત એને નિહાળવાનું છે. આટલું જ કામ પૂરતું, આટલા પૂરતું કામ છે, એમ નથી કહેતા એક આટલા પૂરતું કામ છે, તમે સહેજ આવી જાઓ, તમારું મોઢું દેખાડી જાઓ, એમ નથી કહેતા આટલા પૂરતું તમારું કામ છે, તમારે તમને કાંઈ નહીં કામ આપીએ, તમારી પાસે કાંઈ કોઈ કામ નહીં કરાવીએ, એમ નથી કહેતા. ફક્ત તમે આવીને ઉભા રહ્યો, પછી થોડી વારમાં ચાલ્યા જ, આટલા પૂરતું કામ છે. એમ એમ કહે છે કે તું નજર ફેરવ એટલા પૂરતું કામ છે, વસ્તુ છે છે એટલે પૂર્ણ વસ્તુ છે, જેમાં કોઈ ક્ષતિ નથી, ખામી નથી, કાંઈ પણ કરવા પણ બાકી નથી, કરત કરત્ય સ્વભાવેથી પૂરું છે, એવું તારું સ્વરૂપ છે. એને જ્યાં નજરમાં લીધું ત્યાં દ્રષ્ટિ બધેથી ઉઠી જશે, ક્યાંય પછી દ્રષ્ટિ રહે એ પ્રશ્ન રહેતો
નથી.
એવું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે કે જેને જેના ઉપર દ્રષ્ટિ આવ્યા પછી દ્રષ્ટિ ક્યાંય જતી નથી, એને છોડીને ક્યાંય જતી નથી.
બરોબર,
એ દ્રષ્ટિ બતાવવા માટે, દ્રષ્ટિનું સ્વરૂપ બતાવવા માટે, સમ્યક દ્રષ્ટિનું સમ્યક દ્રષ્ટિ પણ બતાવવા માટે એમ કહેવાય છે કે સમ્યક દર્શન સમ્યક દર્શનને જોતું નથી. સમ્યક દર્શન શુદ્ધ નહીં ને જે અનુભવ કરે છે આત્માનો એને જોતું નથી, અને સમ્યક દર્શન મોક્ષને પણ જોતું
નથી.
એ તો એક આત્માને જોવે છે, અને આત્માને જોયા પછી એને કાંઈ જોવાનું ક્યાંય એને જોવાનું કારણ રહેતું નથી, તેથી એ કાંઈ જોતું નથી, કોઈને જોતું નથી, એને જોવાનું કોઈને કારણ પણ નથી. એની અવસ્થાની શુદ્ધિ અલ્પશુદ્ધિ વધતી શુદ્ધિ નિર્જરા જેને કહીએ, અને મોક્ષ એને પણ સમ્યક દર્શન જોતું નથી. સમ્યક દર્શન એ પોતાના પરમાત્મ પદને જ જોવે છે, અને આ સિવાય કોઈને સમ્યક દર્શન જોતું
નથી.
આવો સમ્યક દર્શનનો સ્વભાવ છે, કામ કરવાનો આવો સ્વભાવ, આને સમ્યક દર્શન કહીએ. નામ સમ્યક દર્શન જૈન સંપ્રદાયમાં છે, અન્ય સંપ્રદાયમાં તો સમ્યક દર્શન શબ્દ નથી. સમ્યક શબ્દ છે, દર્શન શબ્દ છે, પણ સમ્યક દર્શન નથી. જૈન સંપ્રદાયમાં સમ્યક દર્શન છે શબ્દ, પણ આવું સમ્યક દર્શન છે એમ ખબર નથી.
બરોબર,
આ તો ગુરુદેવે સ્પષ્ટ
કર્યું
કે આવું સમ્યક દર્શન છે એ વાત, પણ નામ સમ્યક દર્શન હોવા છતાં કોઈને ખબર નથી. અંબરમાં દેરા સ્થાનકવાસીમાં સમ્યક દર્શન શબ્દ આવે છે, સમ્યક દર્શન કેવું એ કોઈને ખબર નથી. ત્યાં
મૂળ દિગંબરભાઈ નહોતું ને, ત્યાં
સમ્યક દર્શન શબ્દ તો ગુરુદેવ બહાર પડ્યા પછી વપરાયો, પેલા શબ્દ
વપરાશ નો ઘટી ગયો હતો, વપરાશ ત્યાં વપરાશ નહોતો, પણ આ શબ્દ પાછો જરા એવો સરસ સુંદર છે, સમ્યક દર્શન એમ કે શબ્દ, જરા શબ્દ પણ શબ્દની દ્રષ્ટિએ સુંદર છે. વ્યવહાર સમ્યક દર્શન જ નથી જ્ઞાનભાઈ, જે જેને વ્યવહાર સમ્યક દર્શન કહે છે એ વ્યવહાર સમ્યક દર્શન નથી, પાછું નામ જ છે, બાકી વ્યવહાર સમ્યક દર્શન કેવું. વ્યવહાર સમ્યક દર્શન તો એને કહેવાય કે જેને એને હું સ્વરૂપને સ્વીકારતું સમ્યક શુદ્ધ હોય, એવા શુદ્ધ સમ્યક દર્શન વાળાને દેવ ગુરુ શાસ્ત્ર નવતત્વના વિકલ્પ આદિ શ્રદ્ધાનો રાગ એને વ્યવહાર સમ્યક દર્શન લાગુ પડે. આને ક્યાં કોઈને વ્યવહાર સમ્યક દર્શન હતું? એ કહે છે કે અમે તપ કરીએ વ્યવહાર તપ ખરું કે નહીં, કે ના બિલકુલ નહીં, વ્યવહાર તો કઈ નથી, કેમ કે નિશ્ચય તપ હોય એના બાહ્ય તપશ્ચરણ આદિ ના રાગ ને વ્યવહાર તપ કહેવાય.
બરોબર,
રાગ ને ક્રિયા બ્રિયા ને નહીં, ક્રિયા તો ક્રિયા ના કારણે જળ ની ક્રિયા છે. અને આ જ્ઞાન એ જ્ઞાન નથી, શાસ્ત્રો નું શાસ્ત્ર વાંચે કઈ ભણે ભણાવે એવું બધું હાલતું હોય એ જ્ઞાન નથી, કેમ કે સમ્ય જ્ઞાન હોય એને શાસ્ત્ર વાંચવા સંબંધીના રાગ સહિતના વિચારને વ્યવહાર જ્ઞાન કહેવાય, એ ત્યાં નથી. એટલે એ વ્યવહાર પણ ખરેખર નથી, ત્યાં તો વ્યવહારાભાસ છે, વ્યવહારાભાસ ને વ્યવહાર માને છે અને એમને એમ ટોળે ટોળું એ રીતે ચાલે છે. નિશ્ચય હોય જેને, નિશ્ચય શ્રદ્ધાન હોય એને પુણ્ય નું જ્ઞાન કેવું હોય કે આ પુણ્ય છે એ ભિન્ન તત્વ છે, પુણ્ય નો જે કષાય ની મંદતા રૂપ નો ભાવ છે એ પુણ્ય તત્વ છે, આત્મા નથી એમ પોતાથી ભિન્ન પણ ઉભાસે છે. વિકલ્પ જ્ઞાન હોય એને અનુસરીને વિકલ્પ હોય, સ્વમાં સ્વપણા નું જ્ઞાન હોય તો પરમા પરપણા નું જ્ઞાન હોય એ અનુસાર વિકલ્પ હોય, જેવી સમજણ હોય એવો વિકલ્પ હોય ને, સમજણ અનુસાર વિકલ્પ હોય એટલે એના સમ્યક જ્ઞાન અનુસાર વિકલ્પ છે એને વ્યવહાર લાગુ પડે છે, બીજાને તો વ્યવહારે લાગુ પડતો નથી ખરેખર એમ છે. બરાબર થાય, શા માટે ન થાય, બરાબર થાય આ કાળે પંચમ આરા ના છેડા સુધી થશે, પંચમ આરા ના છેડા સુધી આ માર્ગ, માર્ગ એટલે આ દેરાસર રહેશે અને શાસ્ત્ર રહેશે એમ નહી, ધર્મ ના ધારણ કરનારા જે માર્ગ એટલે મોક્ષ નો ઉપાય જે જેની અવસ્થામાં સાક્ષાત જીવંત એ ત્યાં સુધી એ જીવ રહેશે, એને જૈન શાસન કહેવું છે, આ ધમાલ ને નહીં, જૈન શાસન એ છે, સાચું જૈન શાસન
એ છે.
તકરાર કરનારા તો એમ કે છે કે આ અમારો બાપા બાપ દાદા ની મિલકત છે, આ તો અમારી મિલકત છે, સંપ્રદાય અમારી મિલકત છે,
ખરી મિલકત ને જોતા
નથી એની તકરાર કરે છે. એ જૈન શાસન જ નથી, જૈન શાસન તો ભાવમાં પ્રગટ થઈ, અનુભૂતિ પ્રગટ થઈ, એ અનુભૂતિ ને જૈન શાસન કહેવામાં
આવે છે. સમસ્ત જૈન શાસન
મોટી વાત એ છે અત્યારે કે માર્ગ રહી ગયો છે, એ મોટી વાત છે, માર્ગ રહી ગયો છે, માર્ગ પ્રાપ્તિના નિમિત્તો પણ રહી ગયા છે, એ પણ રહેવાના છે. પંચમારાના છેડા સુધી માર્ગ પ્રાપ્તિના નિમિત્તો પણ રહેવાના છે. ફુગાનીજી તો ત્યાં સુધી કહ્યું છે કે ગુરુદેવે આ જે પાયો નાખ્યો છે, હિન્દી ભાષામાં નીવ કહે છે, આ જે નીવ નાખી છે એ પંચમારાના છેડા સુધી રહેવાની છે. એટલી જબરદસ્ત ક્રાંતિ કરી છે,
ક્રાંતિ એમ જ
પરંપરા ચાલવાની જ છે, કોઈ ને કોઈ જાગવાનો જ છે. આ પરંપરા જે દ્રષ્ટિ એમણે પ્રસિદ્ધ કરી, જે તત્વજ્ઞાન પ્રસિદ્ધ કરી, જે દ્રષ્ટિકોણથી આ તત્વજ્ઞાનનો ઉકેલ આપ્યો જગતને, એ વસ્તુ ચાલુ ને ચાલુ રહેશે. એને ચલાવનારા ને ચલાવનારા, એને સમજનારા જેવો થયા જ કરશે. પંચમારાના છેડા કેટલું બધું એમના જ્ઞાનમાં એ વખતે આવ્યું છે, એ તો ચર્ચામાં નીકળી ગયું છે, ચર્ચા કરતા કરતા બોલાઈ ગયું છે. નિજ શ્રદ્ધા આવતા નિજ અવલોકન થાય છે. અહીંયા અવલોકન એટલે અનુભવ. શું કહે છે કે કામ તો ફક્ત પોતાને નિહાળવાનું છે અને શ્રદ્ધામાં પોતાનું સ્વરૂપ ગ્રહણ થતા, પોતાના સ્વરૂપને શ્રદ્ધા જ્યાં શ્રદ્ધે છે ત્યાં અનુભવ ઉત્પન્ન થઈ જાય છે. જે અનાદિથી પરનું ગ્રહણ હતું શ્રદ્ધાની અંદર, પર તે હું, રાગ તે હું અને પર તે હું, એ શ્રદ્ધા આખે આખી ફરી ગઈ. શ્રદ્ધા આખી ફરે છે, શ્રદ્ધા કદી આંશિક રૂપે ફરતી
નથી,
આખી શ્રદ્ધા બદલાઈ ગઈ. અને પોતાના સ્વરૂપનું, અખંડ સ્વરૂપનું અખંડ શ્રદ્ધાન થયું એમ કહેવાય છે. શ્રદ્ધા અને અખંડતા નું વિશેષણ લાગુ પડે છે. અખંડ સ્વરૂપ શ્રદ્ધાનો વિષય, અખંડ સ્વરૂપ અને શ્રદ્ધા પોતે પણ અખંડ રૂપ, એવી જે શ્રદ્ધા થાય છે ત્યારે અનુભૂતિ પણ પ્રગટ થાય છે. ત્યારે અવલોકન, નિજ અવલોકન થાય છે એટલે નિજ અનુભવ થાય છે. નહી તો એમ કેમ કીધું સાથે સાથે કે કોઈ જીવો એવું માને છે, અનેક જીવો એવું માને છે કે અમને શ્રદ્ધા તો છે ભલે અનુભવ ન થયો હોય, નિર્વિકલ્પ અનુભવ અમને હજી નથી થયો, પણ શ્રદ્ધા પાક્કી થઈ ગઈ છે. અમારી શ્રદ્ધામાં કઈ મિથ્યાત્વ નથી, અમારી શ્રદ્ધા તો સાચી જ છે. એને ખબર નથી કે નિજ શ્રદ્ધા થતા નિજ અનુભવ થાય, અને નિજ અનુભવના કાળમાં જે શ્રદ્ધાનું પરિણમન તેને જ સમ્યક શ્રદ્ધાને એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી એ શ્રદ્ધા સમ્યક થી છે એ વાત રહેતી
નથી. બરોબર,
વ્યવહારે સાચા દેવગુરુ શાસ્ત્ર માનીએ છીએ, નવતત્વ ને માનીએ છીએ. હવે અમારા આત્માનું પણ સ્વરૂપ જે સત્શાસ્ત્રમાં, સત્શાસ્ત્ર ને માનીએ છીએ, તો સત્શાસ્ત્રમાં જે આત્માનું સ્વરૂપ કહ્યું, ગુરુએ અને દેવે જે આત્માનું સ્વરૂપ, એવું જ અમે અમારા આત્માનું સ્વરૂપ માનીએ છીએ. ભલે અનુભવ નો થયો, શ્રદ્ધા અમારી સાચી છે, દ્રઢ છે, પાકી છે, અફર છે. એમ કહે કે ઉપરથી સીધ ભગવાન ફેરવવા આવે તો હવે અમારી શ્રદ્ધા નહીં ફરે. એના કરતા કોઈ સરખો તર્ક નાખે ને ત્યાં ભાઈ ના પાય હાલમાં માંડે. એક સરખાઈ નો તર્ક આવે ને, બુદ્ધિ વાળા બહુ હોય છે, એક સરખાઈ નો તર્ક એને આપી દે ત્યાં એના શ્રદ્ધાના પાયા ડગમગવા લાગે. અને માને એમ કે અમારી શ્રદ્ધા સાચી છે. ભાઈ, શ્રદ્ધા તો અનુભવના કાળમાં થઈ, શ્રદ્ધા સાચી, એ પહેલાની શ્રદ્ધાની વાત સાચી છે એમ રહેતો
નથી.
અવલોકન, અનુભૂતિ, અનુભવ, સ્વસંવેદન
બધું એકાર છે, બધું એકાર છે. નિજ શ્રદ્ધા આવતા નિજ અવલોકન થાય છે. આ શ્રદ્ધા ક્યાંથી થાય તે કહેવામાં આવે છે. પાછો ઉઠલા બીજા વિશે વિશે આવી શ્રદ્ધા કેવી રીતે પ્રગટે એમ કહીને આ રીતે
દેવ સિદ્ધિ મંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુ દેવ નો જય હો. વિતરાગી દિગંબર જિન ધારમણો જય હો.